તારીખ 19/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 386 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 301 બી સાઈડમાં અવાજ સાવ ધીમો છે.
પોતે સ્વપ્રકાશક હોવાને લીધે જ્ઞાન પોતે અવગુણ પ્રકાશક હોવાને લીધે અન્ય ગુણો સંબંધીનો પણ ઘણો ભાગ જ્ઞાનના માધ્યમથી બધી વાતો જ્ઞાનના માધ્યમથી સમજવામાં અને સમજાવવામાં આવે છે. આમ જ્ઞાન છે એ માર્ગ દેખાડવાની અંદર એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અથવા સ્વાનુભૂતિ માટે મોક્ષ માર્ગ તો સ્વાનુભૂતિ સ્વરૂપ છે, એવા સ્વાનુભૂતિનું કોઈ એક માત્ર સાધન હોય તો તે જ્ઞાનમ એકમ સાધનમ સમજાતે આત્માને સમજવો હોય કે આત્માના દુશ્મન એવા મોહને સમજવો હોય, ફરી કહ્યો છે ને દુશ્મન, પણ એ બંનેમાં જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. વિભાવ કેવો હોય, સ્વભાવ કેવો હોય, શ્રદ્ધા કેવી હોય, ચારિત્ર કેવું હોય, એ બધું સમજવા માટે જ્ઞાનનો મુખ્ય રોલ છે, મુખ્ય કામ છે. અને સ્વરૂપના વિષયમાં તો જેમ જેમ જ્ઞાન દ્વારા પોતાનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં સુસ્પષ્ટપણે ગ્રહણ કરવામાં આવે છે, જેટલો સુસ્પષ્ટપણે ગ્રહણ કરવામાં આવે છે એટલો જ પુરુષાર્થ સમજે છે અસ્થિથી, એટલું જ જ્ઞાન બળ વૃદ્ધિ પામે છે અસ્થિથી, એટલી જ વિતરાગતા વધે છે અસ્થિથી, અને એટલો જ નાસ્તિથી મોક્ષ થાય છે, મોહનો નાશ થાય છે. મુખ્યપણે બાહ્ય ક્રિયામાં પણ જ્ઞાનની હાજરી કેટલી છે એ તપાસવામાં આવે છે, અને એના ઉપરથી બાહ્ય ક્રિયાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મોક્ષ માર્ગની શરૂઆત સાચી સમજણથી થાય છે, ક્રિયાથી મોક્ષ માટે માર્ગ છે કે જે મુમુક્ષુ જીવોને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો છે એને શરૂઆત કરવી હોય તો એને સાચી સમજણથી શરૂઆત કરવી જોઈએ. જગતમાં પણ કોઈ નફા નુકસાનનો સવાલ છે, એવો વેપાર કે એવી નોકરી, એ તે વિષયની સમજણ વગર ક્યાંય એની પ્રવૃત્તિ મળતી કે જોવામાં આવતી નથી. નોકરીએ રાખી સમજે કે આ કેટલું સમજે છે આ વિષયમાં, પછી એને કામ સોંપો, એમ એમ કામ સોંપી નહીં છે. વગર સમજે એને કેટલું કામ સોંપવું, કેટલું કામ કરાવવું, એવી વાત નક્કી થતી. કોઈ પણ વિષયની સમજણ વગર એ વિષયનો કોઈ ધંધો શરૂ કરે છે, આર્થિક લાભ નુકસાનનો સવાલ હોવાને લીધે ત્યાં પૂરી ચોકસાઈ રાખવામાં આવે છે, અને ત્યાં કોઈ કાચી વાત રાખીને કામ કરવો એ કોઈ રીતે સ્વીકાર કરવામાં આવતો. અહીંયા તો જીવના પરમ પ્રયોજનનો વિષય, કાં તો જીવ અનંતકાળ રખડે, કાં તો અનંતકાળ પર્યંત સમાધિ સુખમાં સુખમાં વિરાજમાન રહેવા, આટલું મોટું પ્રયોજન છે. સામાન્ય લાભ નુકસાનનું પ્રયોજન નથી. ત્યાં કેટલી જાગૃતિ, કેટલી ચોકસાઈ, કેટલી કાળજી, એ સંબંધીનું ભૂલ ન થાય એના માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેટલી ગવેષણા હોવું જોઈએ, પણ ત્રણ દિવસ સુધી ચકાસણી કર્યા આચાર્ય વડે, સંઘના આચાર્ય. બીજા સંઘમાંથી આવે છે અથવા અજાણ્યા છે, ભલે બાહ્યાચાર શુદ્ધ છે, તો પણ એની અંતરંગતા ભાવલિંગ રૂપથી સ્વરૂપ સ્થિરતાનું ચારિત્ર અને વિતરાતા મુનિયોગ્ય દશાના છે કે નહીં એ વાત સ્પષ્ટપણે જ્યાં સુધી માલુમ ન પડે ત્યાં સુધી તેનો સંગ કરવો નહીં, એવો ત્યાં સ્પષ્ટ પ્રતિબંધ અને આજ્ઞા હોય. અનાદિથી જે હિતવાસી છે, કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો એ સુધી ગંભીરતા એને સમજાણી નથી. તેથી સત્સંગ તો ભાગ્યે જ જવલે જ મળે છે, કુસંગના ઘેરાવામાં પડેલો જીવ કુસંગથી અધોગતિમાં ફેલ રહે.
જ્ઞાન માર્ગથી ચાલે તો બધા નેવેરા છે,
દીવો લઈને ચાલે ને અંધારામાં ચાલે, કેટલો મોટો ખેલ છે. પણ અમે પોતે તો અસંગ દશામાં માનનારા અને અસંગ દશાના કેળવામાં પડ્યા છે, અને વિતરાગ તો સ્પષ્ટ કહે છે કે અમે તો અસંગ થઈ ગયા છીએ. ઉપાદાન ની પ્રધાનતા કરવા વાળા જ નિમિત્ત ની સાથે સુયોગ્ય પ્રકારે કરી શકે છે. વિવેક નિમિત્ત ની પ્રધાન નિમિત્તાધીન દ્રષ્ટિ વાળા નિમિત્ત નો સાચો વિવેક અથવા સાચા વિવેક નો સાચા નિમિત્ત નો વિવેક કરી શકતા આપ તો ઘણી ખૂબી વાળી વાત છે કે વ્યવહારની પ્રધાનતા વાળા યથાયોગ્ય વ્યવહાર કરી શકતા નથી, નિશ્ચયની પ્રધાનતા વાળા ને જ યથાયોગ્ય વ્યવહાર હોય છે. જેવો વ્યવહારની હિમાયત કરે છે એનો વ્યવહાર ચોખ્ખો નથી કદાચ, અથવા સાચો નથી. ખરેખર તો એ વ્યવહારાભાસમાં જ હોય છે. પણ જેવો નિશ્ચયની પ્રધાનતા કરે છે અને વ્યવહારનો નિષેધ કરે છે એનો જ વ્યવહાર સાચો વ્યવહાર હોય છે. એવું નિમિત્ત ઉપાદાન આ એક જ રીત છે, બીજી કોઈ સત્યને માટે બીજી રીત નથી. મોક્ષ માર્ગની શરૂઆત સાચી સમજણથી થાય છે અને ક્રિયાથી નહીં, એમ કહીને એમ કહેવું છે કે પોતાના પુરુષાર્થને પહેલા સમજણ બાજુ લગાવો, પહેલા ક્રિયા બાજુ લગાવીને સમજણ બાજુના પુરુષાર્થનો એમાં વપરાશ થઈ જાય ને પછી જગ્યા ન રહે એવું થવા દેવા જેવું. સમજણને પૂરી જગ્યા રાખીને પછી વધારે પોતાનો વિરીનો શોષણ હોય અને ક્રિયા બાજુ જાય તો એનો નિષેધ નથી. એમાં કાંઈ સાર નથી, એવી સાર વગરની એ બધી ક્રિયાઓ કોઈ રીતે આત્માની શુદ્ધિમાં કામમાં આવતી. બધા જ્ઞાનીઓને આ વાત કરી છે, સર્વ જ્ઞાનીઓને આ વાત કરી છે. સમજ એને દીવો મૂકી દીધો, દીવાથી દૂર થયો, અંધારામાં ગયો. માટે પ્રત્યક્ષ ગુરુ નો ઉપદેશ પહેલી વાત એવી તો આગમ અને સત્પુરુષ બંનેની વાત છે. પહેલી વાત એવી માટે પ્રત્યક્ષ ગુરુ નો ઉપદેશ, આ ગુરુ એટલે સત્પુરુષ, ગુરુ એટલે જ્ઞાની ધર્માત્મા. પ્રત્યક્ષ ધર્માત્મા નો ઉપદેશ છે એટલે કે જેવો ધર્મ પામ્યા છે, ધર્મ પામવા માટેનો જે ઉપાય છે એ જેને પ્રગટપણે અનુભવ ગોચરપણે જેને વર્તે છે તે જ ધર્મ કમાડી શકે છે, તે જ ધર્મનો માર્ગ બતાવી શકે છે. તે ધર્મના માર્ગમાં જે મુખ્ય એના હૃદયરૂપ જે શુદ્ધાત્મા છે એને સમજાવી શકે છે, એને દર્શાવી શકે છે. માટે પ્રત્યક્ષ ગુરુનો ઉપદેશ અને પરમાગમનું પ્રયોજનભૂત જ્ઞાન માર્ગ પ્રાપ્તિના પ્રબળ નિમિત્ત છે. બે નિમિત્ત લીધા, પહેલો નંબર છે પ્રત્યક્ષ યોગનો, બીજો નંબર છે પરમાગમનો. અને પરમાગમમાં પણ વહેંચણી કરવાનું કહે છે કે તને તારા પ્રયોજનને સ્પર્શતું હોય એટલો વિહાર એને પરમાગમનું પ્રયોજનભૂત જ્ઞાન કહેવામાં આવે છે. આખું આગમ ન લીધું,
પ્રયોજનભૂત
બધા આગમ એમ ન લીધા, પણ જેટલું પોતાને કામનું હોય, પોતાના પ્રયોજનમાં ઉપયોગી હોય એવું પ્રયોગ પરમાગમમાંથી પ્રયોજનભૂત જ્ઞાન છે એ ગ્રહણ કરવું, એને મુખ્ય કરવું, ત્યાં ધ્યાન દેવું, ત્યાં લક્ષ્યને કેન્દ્રિત કરવો અને બાકીના વિષયને ગમન કરી નાખવો. એ કોઈ મારે કામની ચીજ નથી. ઘણું જાણી લો, કોઈને કહેવા કામ આવશે, બતાવવા કામ આવશે, એ બધું શાસ્ત્રીય અભિપ્રદેશમાં જાય છે. દોષનું કારણ થાય છે, ગુણનું કારણ જરા પણ નથી, એટલે એને ગમન કરી નાખવું. પોતાને કામ ન હોય એવું બધું ભરોમ કરી નાખે, અથવા બીજાને આવા દોષ થાય છે એની સામે આવી વાત કરી છે એવા બીજાના લક્ષ્ય પણ એવા ઉદ્દેશને વિચારવો યોગ્ય, બીજાઓ આવી ભૂલ કરે છે એની સામે આ બહુ સારી વાત છે, એ રીતે પણ બીજાને લક્ષમાં લઈને પરમાગમનો અધ્યયન કરો. શ્રીમદજી અમીની વૈષ્ણવ પરિભાષા કે આત્માર્થ સિવાય બીજા કોઈ વિચાર છે અહીંયા વાપરીએ, પણ એમને તો કલ્પના લીધી છે. આત્માર્થ સિવાય બીજો કોઈ હેતુ એ બધી કલ્પના છે, જો શાસ્ત્રનું અધ્યયન થાય તો તેમાં શાસ્ત્રીય અભિપ્રેષણ છે, કોઈને કોઈ પ્રકારે એમાં શાસ્ત્રીય અભિપ્રેષણેલો છે. વાંચન કરે વધારે ધ્યાન રાખે, કેમકે એને અમુક ઘણા પ્રશ્નો આવે વાંચન દરમિયાન, એના એના ખુલાસા કરતા ન આવડે ને આવડે એવો એક પ્રકાર ઉભો થાય સાહેબ. એટલા ખાતર પણ એ ઘણી વાતો જાણે, એ બધો શક્તિનો દુર્ગે છે.
માંથી અભિનિવેશ
આજ્ઞા એવી છે કે જો તારે શાસ્ત્ર વાંચવું હોય તો કોઈ પણ જીવને એમ કે સત્પુરુષની આજ્ઞા છે, શ્રી ગુરુની આજ્ઞા છે, જો તારે શાસ્ત્ર વાંચવું હોય તો તારા માનજે. એ સિવાય બીજા કોઈ વિચારથી, બીજી કોઈ ભાવનાથી, બીજા કોઈ હેતુથી તને શાસ્ત્ર વાંચવા માટે અમારી આજ્ઞા નથી પ્રતિબંધ. એનું શુક્ર અવલંબન કરું. એક જગ્યાએ કેવળ જ્ઞાન ને શુક્ર ધ્યાન સંબંધી કોઈ ચર્ચાઓ ચાલી છે, સમજીના પ્રશ્ન પૂછ્યા છે. તો કહે અત્યારે આ હું વિચારું, સ્થાનો માટે આ બધું વિચારવું તમારા માટે જરૂરી નથી. જ્યાં ઊભો છે ત્યાંથી કેવી રીતે એક ડગલું પણ આગળ વધી શકે, આ વાત એને પહેલી વિચારવી જોઈએ. એ વાત મેં જરાય ગણું ન કરું, એ મુખ્ય વાત છે. પ્રત્યક્ષ ગુરુનો ઉપદેશ અને પરમાગમનું પ્રયોજન ગુરુ પ્રબળ નિમિત્ત છે, જેથી એને સ્વચ્છતાથી દોષ ઉપડશે નહીં, ક્યાંય ભૂલશે તો એને સીધું માર્ગદર્શન મળશે અને પડતો એને બચાવશે, અથવા જેના સંગને લીધે આત્માને સતત જાગૃતિ રહે એવો પ્રકાર ઉત્પન્ન થશે. મોટી વાત તો આ
સતત જાગૃતિ
અનાદિથી ભાવ નિંદ્રામાં મોહ નિંદ્રામાં જીવ સૂતો છે એને એમાંથી જાગૃત થવું, આ એક મોટી વાત છે. જાગ્રત થવું અને સતત જાગ્રત રહેવું, એવું કોઈ પ્રબળ નિમિત્ત હોય તો તે પ્રત્યક્ષ ગુરુનો યોગ છે, પ્રત્યક્ષ પરમાત્માનો યોગ છે, એ જબરજસ્ત પ્રબળ નિમિત્ત છે. જો પોતે લક્ષ ન આપે તો જે દ્રવ્ય સંયોગ થયો છે એ યોગ અયોગ જેવો થાય, પણ પોતાની ભાવના હોય પોતાનું હિત કરવાની તો એ પ્રબળ નિમિત્ત છે. જો એ પોતે પોતાને વિશે કાળજીમાં ન હોય, દરકારમાં ન હોય, તો એને સંયોગ થવા છતાં નિમિત્ત પણ લાગુ પડતું
નથી.
એ વાત અપેક્ષિત છે, એ સાથે સાથે લઈ લેવું. ત્યારે એમ સમજવું કે એવો કોઈ અમૂલ્ય યોગ થવા છતાં એને પોતે બેદરકારીનો પાર રાખો એની કાળજી ન રહી હોય તો એનું કોઈ પરિણામ આવતું
નથી.
વિષય કષાય સહિત જે રહ્યા મતી નામ યોગ વિષમ યોગમાં પ્રવર્તે પરિણામને વિષમતા વિષમ યોગ વિષય કષાય અને પરિણામને વિષમતા વિષય કષાય સહિત યોગ પરિણામને વિષમતા અનંત કાળે દુર્લભ એવો યોગ મળવા છતાં એને લેખ નહીં. માટે પ્રત્યક્ષ ગુરુ નો ઉપદેશ લેવાનું છે. સવારે પ્રત્યક્ષ ઉપદેશ નો પૂરી ગંભીરતાથી એ ઉપદેશ નું અવધારણ થાય પોતાના આત્માને વિશે એટલી ગંભીરતાથી સમાગમ નો પ્રસંગ હોય ત્યારે એ ગુજરાતમાં જરા પણ ફેર પડવો જોઈએ. કેટલો લાભ છે એની ગંભીરતા ભાષી અને જ્યાં જ્યાં પરિણામ ચાલ્યા જાય છે તે તે વિષયોની એટલી બધી કિંમત પહેલા અંકાઈ ગઈ છે. એનો એટલો બધો રસ પડી ગયો છે, એની એટલી સાવધાની વર્તે છે કે અહીંયા સાંભળતા સાંભળતા એની સાવધાનીમાં પહોંચી જાય છે. ત્યાંનું આમ કર્યું હતું, શું કર્યું, આમ ન કર્યું હતો પોતે દરકાર કરતો. ગુરુ ઉપદેશ આપવાનો પરિશ્રમ કરે છે, નિષ્ફળ પણે અપેક્ષા છે
નહીં,
તો પણ પોતે દરકાર ન કરે એના જેટલો બીજો કોઈ અભિનય નથી. ગુરુનો અભિનય છે જે શાસ્ત્રો કરતું પ્રવચન ચાલતું હોય, જે શાસ્ત્રનો અભિનય છે શાસ્ત્ર કરતા એવા આચાર્યોનો પણ અભિનય છે, બધું એમાં આવી જાય. નુકસાનનો સરવાળો કેટલું નુકસાન થાય દેવાદિદેવ ના ઉપદેશ ની પરંપરા છે, ત્યાંથી ચાલી રહ્યું છે. ભગવાન ની વાણી ની પરિપાટી ચાલી રહ્યા છે, એનો નિષેધ આવી જાય છે. આજે અંકલેશ્વર ની અંદર આજે પ્રથમ જે ગ્રંથાકારે થયો એવા ષટખંડ આગમ થયા પહેલા પૂજન કરવામાં આચાર્યો અને અવતાર એક શબ્દ દક્ષિણ સુધી જોઈ દક્ષિણ આચાર્ય નામના આચાર્ય
આવતો પુત્ર અને સાવ પુત્ર કેવા હોય છે.
જાગ્રત રાખ Thank you. અનુભવીને અનુભવીને સ્મિત ભાવે પરિણામ વર્તે છે અને આ બાજુ સાથે સાથે કર્મધારામાં વિકલ્પ ચાલે છે. ગુરુદેવને હીરાની રથ કહેતા હતા. રત્નત્રય તો સાક્ષાત રત્ન છે, હીરા છે, અને આ માણે ખરે છે એની રજ છે. આ હીરા ઘસતા ઘસતા એની ખરે છે. પહેલ ક્યારે પડે કે નકામો ભાગ નીકળી જાય ત્યારે. એ નકામો ભાગ પણ કેરેટમાં જોખાય છે, તુલામાં જોખાતો નથી. હીરા બજારમાં હીરાની જે રજ છે એને કેરેટમાં નાનો કાઢે છે. આત્મસ્પર્શી વાણી આવતી હોય અને એકદમ રૂચિપૂર્વક સાંભળતો હોય માત્ર જેને લક્ષ હોય એને એને સહજ માત્રમાં આવે પ્રકાશને ગોતતો હોય ને સામે પ્રકાશ થયો હોય તો પ્રકાશના શોધનારને પ્રકાશ ચિંતા કેટલી વાર લાગે છે? આથી વધારે વાર એવો ચોખ્ખો આત્મા અને એવો ચોખ્ખો આત્મ પ્રાપ્તિનો ઉપાય એક સાથે આપણી વાણીની અંદર આત્મસ્પર્શી વાણીની અંદર આવું વિશેષ સમાય વાણીનું વિશેષ સમાય આત્મસ્પર્શી વાણી બીજું વાણી ત્યાં ચાલતી હોય. એવી જો આટલી તૈયારી હોય તો સહજ માત્રમાં એ સમયથી નજીક જાય. અપૂર્વ એવું જે સુનિયત એની નજીક આવતા વાર લાગે પછી પુરુષાર્થ ઉપડે છે. નજીક થાય ત્યારે પુરુષાર્થ ઉપડે છે અને પુરુષાર્થ પર્યાપ્ત માત્રામાં પહોંચે ત્યારે પણ એક સાત પ્રસિદ્ધ થાય જ છે. પ્રસિદ્ધ થતો એ પ્રશ્ન પછી રહેતો નથી, પામતો નથી એ પ્રશ્ન રહેતો. પામે જ પામે આવો નજીક થઈ ગયો હોય એ પાછો ન પામે તો પાછો ફરી કંઈક બીજા વાળામાં પડી જાય તો ન પડે. અમે કેમ કે પછી જગતમાં બીજું કોઈ એકનું આકર્ષણ નથી રહેતું, એટલું એને સાંભળવા મળે પોતાનું રોજથી અદભુત જે આકર્ષણ ભાષણ છે પછી એને આખું પરિણામનું વલણ બદલાય જાય. એક વાર વલણ બદલાવવામાં બદલાય પાછો કરતો
ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાનપુર દેવ.